તારીખ 7/1/1997, ડાયરીના બોલ નંબર 938, 1143, 1140 અને 1141 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 2.
જેમ પાણી ન મળે તો મરી જાય, જીવ ન મળે, પીવાનું પાણી તો જોઈએ, નાહીએ નહીં તો ચાલે, કપડા ન ધોઈએ તો ચાલે, પાણી પીધા વગર ચાલે ખરો? પાણી વગર મારે કોઈ પણ ભોગે નહીં ચાલે, મારું કાર્ય કર્યા વગર મારે નહીં જ ચાલે, તે નહીં જ ચાલે. તો બધા પ્રતિબંધ ઢીલા પડતા વાર ન લાગે, એકદમ લગન નહીં હૈ, પ્રસંગ કે તીવ્રતા હૈ ઓર લગન ભી નહીં હૈ,
ગંભીરતા નહીં હૈ.
અમલીકરણ લગન સે હી હોતા હૈ, વિચાર કો અમલીકરણ મેં લેના હો તો લગન કે બિના હોતા.
લગન નહીં હોને પે ક્યા કરેંગે?
ઓ ભાવના નહીં હૈ, કાર્ય કરને કી ભાવના નહીં. બાકી તો હમ લોગ બનીએ હૈં, માણિયા હોવા છતાં આપણે લાભને ન સમજી શકીએ, એ કેવી વાત છે? અનંતકાળનું અનંત સુખ મળે, ત્રણ લોકોનો નાથ થઈને બિરાજે, આટલો આટલો મોટો લાભ હોય, એ લાભ લેવા માટે શરત શું? અનકન્ડિશનલ પીછે પાછળ લાગી જવું જોઈએ. તકલીફ શું છે જીવને પૂછે, શું તારે તકલીફ? સંસારમાં તો હરકતને ગૌણ કરવા માટે લોકો કેવું વિચારી લે છે કે જ્યાં હરકત હોય ત્યાં બરકત હોય, તો હરકત વાળું કામ પહેલા કરે તો બીજા નહીં કરી શકે. ત્યાં હરકતને એવી રીતે ગૌણ કરી નાખે બરકત આગળ. કોઈ હિસાબ નથી એટલો લાભ છે, કઈ વાત નથી કરવાની. જેમાં મારા પણ થતું હોય એને સામે રાખવું, મારું અસ્તિત્વ તો છે ને, કેમ કલ્પના કરી છે? ખાસ કરીને તો કુટુંબના સભ્યો કે પ્રારબ્ધથી મળેલી સામગ્રી, ઘર મકાનને આબરૂ કીર્તિ, રાજ રચેલી, મારા પણ કેટલું છે આમ જ થાય છે, એટલે દુનિયા રે ક્યાં આપણે લેવા દેવા છે? રસ્તા ઉપર હજારો ગાડીઓ જાય છે, આપણે કઈ લેવા દેવા કરો કેમ ને, ક્યાંય મારા પણ થોડું કરવા જઈએ, ક્યાંક મારા પણ કર્યું છે એટલે આ બધું મારું નથી એમ રહે છે. મારા પણ નિશ્ચય ક્યાંક વર્તે છે એટલે બાકીનું મારું નથી એવી રીતે જોઈએ છે. જેમાં મારા પણ લાગે એ ચીજને સામે રાખીને પ્રયોગ કરો. આજે કેમ ભૂલ કરે છે, આ કોઈ નાની સુની ભૂલ નથી. પરમા નિજબુદ્ધિ તે પરિભ્રમણનું કારણ છે, અને નિજમાં નિજબુદ્ધિ તે પરિભ્રમણના નાશનું કારણ છે. જેને એવું પરિણમન પ્રાપ્ત કરવું આવશ્યક લાગે છે તેને, તેવી જેની દશા થઈ છે તેની દાસાનો દાસ પણ ભક્તિ કરી. આ દર્શનો ઘટાડવાની મુખ્ય સાધન આ છે. દર્શનોથી મારા પણ થાય છે, એ મારા પણ ટ્રાન્સફર અહીંયા કરે.
એમ બની જાય કે ઘરના હેડ ઓફ ધ ફેમિલી સીધા કહી દે કે આ ગાડી આપણે વર્ષ દિવસ બીજા ઉછેરી વાપરવા, તો ઘરના બધા મેમ્બર ને એમ થઈ જાય કે આપણી ગાડી નથી, એવું થાય. જેવા પર્યાય છૂટે દેહ પર્યાય છૂટી, મનુષ્ય પર્યાય છૂટી, ખટતી તો એવું થયું ને.
એમાં તો એક વર્ષની ચોકસાઈ પણ છે, નિશ્ચિતતા પણ છે. આમાં કઈ વિધાઉટ પ્રાયર નોટિસ પલકમાં પણ પ્રાણ જાય. એવું છે. જો પ્રતિબંધ ઢીલો ન પડ્યો હોય તો અસહ્ય અને અકથ્ય દૂર થાય. ઉદયની પ્રવૃત્તિમાં પ્રવર્તતા પ્રવર્તતા પણ નિજ હિત અહિતનું સતત સહજ લક્ષ્ય રહે તો આત્માર્થી પણ છે. ઉદય છે એ પૂર્વ સંચિત કર્મનો છે, અને સંસાર અવસ્થામાં આઠે કર્મનો ઉદય નિરંતર બધાને હોય છે. એક વિગ્રહ ગતિમાં સાત કર્મનો ઉદય લીધો છે, કેમ કે ત્યાં આયુષનો ઉદય નથી. પણ એ તો એક બે સમય ત્રણ સમયની વાત છે. એટલે આઠે કર્મનો ઉદય તો ચાલુ છે, પ્રવૃત્તિ પણ થવાની. પણ એમાં મારું હિત થાય છે કે અહિત થાય છે એ લક્ષ્યમાં રહેવું
જોઈએ.
આત્માર્થના લક્ષ્યપૂર્વકની પ્રવૃત્તિ ઉદય ભાવના રસને તીવ્ર થવા દેતી નથી. યથાર્થ ભૂમિકાનો જો આત્માર્થનું લક્ષ્ય રહે, આત્મકલ્યાણનું લક્ષ્ય રહે, તો ઉદય ભાવમાં રસની તીવ્રતા ન થાય. એટલે દર્શનમાં તીવ્ર ન થાય, મંદ થાય. મોહનો દર્શન, મોહનો અનુભાગ ઘટવાની આ પ્રક્રિયા છે. દર્શનનો અનુભાગ ઘટવા માટેના તો બીજા સાધનો પણ છે. આ તો ઉદયને પણ એ સાધન બનાવી શકાય છે. એટલે ક્યાંય તમને વાંધો નથી. ઉદયને પણ તમે દર્શનનો અનુભાગ ઘટવાનું કારણ બનાવી શકો છો. બીજા સાધન તો છે, સત્સંગ, સત્પુરુષની ભક્તિ, આદિ બીજા સાધન તો છે, આત્મભાવના વગેરે. ઉદયને તમે બનાવી શકો છો. તમે જમો છો, રોજ નો ઉદય લેવાનો, બધા એને લાગુ પડે એવું. જમતી વખતે તમને રસ આવતો હોય તો સીધો અંદર ચોટ લાગે, મારું અહિત કરું છું, મારું અહિત કરું છું, અપરાધ કરું છું, કેમ આ ગંભીરપણે ચાલે છે મારા પરિણામે, ગંભીરતા કેમ મારી છે, હિત અહિતનું મારું લક્ષ છૂટે તો ગંભીરતા છૂટી ગઈ, તરત રસ તૂટવાનો, ખાવાનો રસ તૂટવાનો નિયમ છે, તૂટી જાય ગમે તેવું દેવાનું. જ્ઞાનને અથવા વિવેકને બળવાન અને નિર્મળ થવાની પણ આ જ પ્રક્રિયા છે. દર્શનનો અનુભવ ઘટવાની પણ આ જ પ્રક્રિયા છે. અને વિવેક બળવાન થાય, હિત હિતનો લક્ષ્ય રહે, એ વિવેક છે, અથવા એ લક્ષ્ય છે જ્ઞાનની પર્યાય છે. નિર્મળ થાય અને વિવેક થાય એની પણ આ જ પ્રક્રિયા છે. જેને આત્મકલ્યાણ કરવું જ છે તેને અવશ્ય ઉક્ત પ્રકાર ઉત્પન્ન થઈ આત્મકલ્યાણ થાય જ છે, ગેરંટેડ. કરવું છે એને, આય કરવું છે ને આય કરવું છે, એને એનું કામ નથી, એનું અહીંયા કામ નથી. એ એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં ફેલ છે, એમ સમજી લે. આય કરવું છે ને આય કરવું છે, અહીંયા આવ્યો, અહીં સુધી આવ્યો, પછી તારે સમય ને શક્તિ નકામી જાય એવો વેપાર શું કરવા કરવો? આટલે હદ સુધીની વાત તો ક્યાંય છે નહીં. બાકી તો બધે રૂઢિગત ધર્મ ક્રિયા ચાલે પોતાને, અહીંયા આટલી બધી વાત આવે ઠેઠ સુધીની. પછી જો જીવ કરવું જ છે એવા નિર્ધારમાં ના આવે તો પછી અહીંયા આવેલું સમય ને શક્તિ ખર્ચી નકામી જવાની છે. ખોટો પરિશ્રમ થવા
કિનારા સુધી આવી ગયો છે, કિનારા સુધી આવી ગયો છે,
કાંઠે આવી ડૂબવા જેવું થાય. અંતરમાં નિજ હિતના લક્ષ્ય ઉત્પન્ન જાગૃતિ, યથાર્થ ઉદાસીનતા, વૈરાગ્ય અને ઉપશમ થવાનું કારણ બને છે. આ જાગૃતિ છે એ યથાર્થ ઉદાસીનતા, વૈરાગ્ય અને ઉપશમ થવાનું કારણ બને છે, જે મુમુક્ષુની યથાર્થ ભૂમિકા છે. અને દર્શન મોહનો રસ ઘટે છે. વર્તમાનમાં સામાન્ય મુમુક્ષુને એટલું ધ્યાન ખેંચાય છે કે આ માર્ગ ખરેખર સત્ય છે અને તે પ્રાપ્ત કરવાથી જીવનું કલ્યાણ થઈ જાય,
બરાબર,
એટલું ધ્યાન તો સામાન્ય મુમુક્ષુને પણ
ખેંચાય
છે. પણ બીજી બાજુ મોહના બળવાનપણાને લઈને મોહને ટાળતા હિંમત ચાલે છે. આપણે સાવધાની છોડશું અને કઈક નુકસાન થશે તો આપણા કામકાજમાં ધ્યાન નહીં રાખીએ, સાવધાની નહીં રાખીએ અને કામ આપણું બગડી જશે તો હિંમત ન ચાલે. એટલે સંયોગ ઉપરની સાવધાની છોડતા અથવા ઉપેક્ષા કરતા, સંયોગની ઉપેક્ષા કરતા ભય લાગે છે જીવનમાં, જેથી ઉદય પ્રવૃત્તિમાં જીવન ચાલ્યું જાય છે અને તે આવરણ કરતા થવું પડે છે. એ જીવને આવરણ કરે છે કર્મ અને મળેલો એવો અપૂર્વ યોગ અફળ જાય છે અથવા તક ચૂકી જવાય છે. દેહાદીમાં રહેલી આત્મબુદ્ધિ જ ભવાંતરમાં દેહાદી બંધન પ્રાપ્તિનું કારણ છે. નવા નવા દેહ મળવાનું કારણ શું? કે દેહમાં આત્મબુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ થાય એટલે એ દેહ ને લઈ આવે છે. વર્તમાનમાં જ વ્યામો છોડતા જો જીવ મૂંઝાય છે, અત્યારે હજી તો વસ્તુ નથી છોડતો, હજી તો મોહ છોડતા મૂંઝાય છે. વસ્તુનો ત્યાગ નથી કરવો, કરાવતા નથી મનુક્ષ ભૂમિકામાં. એ તો ઘર છોડી દે ને તો દીક્ષા લઈ લેવું નથી કહેતા, એ તો પાંચમા ગુણસ્થાન પછીની વાત છે દીક્ષા લેવાનું. ચોથા ગુણસ્થાનમાં તો મોહ છોડાવે છે, દર્શન મોહ છોડાવે છે, એમાંય જીવ મૂંઝાય છે તો પછી પરભવે કેટલું મૂંઝાવવું પડશે એનો વિચાર નથી કરતો કે ત્યાં બહુ મૂંઝાવવું પડશે. અત્યારે તને મોહ છૂટતો નથી, ભવાંતર થશે ત્યારે તો એક ચીજ નો મોહ છૂટતો નથી, ઓલું બધું વ્યાકારે મૂકવાનો વારો આવશે પરભવમાં જતી હોય. અસહાય તે મૂંઝવણની વેદના કેવી અકથ્ય હશે તે ગંભીરપણે વિચારી વીરી ફરવું ઘટે, પુરુષાર્થ કરવો ઘટે. અને ઉલ્લાસિત વીર્યથી આત્મહિતનો પ્રારંભ થવો ઘટે. સમ્યક બોધ શ્રવણ થયા પછી ઈચ્છાથી મુકાય તો મોક્ષ થાય. ઈચ્છાથી આ કરે છે ને, અપેક્ષા વૃત્તિ છે. સુખ બુદ્ધિ ને લીધે અપેક્ષા વૃત્તિ છે, મને આ મળે તો ઠીક, આ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય તો ઠીક, આમ હોય. ઈચ્છા અનેક પ્રકારની થાય, એ સુખ બુદ્ધિને કારણે થાય છે. એનાથી મુકાય તો મોક્ષ થાય. ઈચ્છા રાખીને મોક્ષેચ્છા કરનાર મોક્ષનું સ્વરૂપ જાણતો નથી. ઈચ્છા રાખીને મોક્ષેચ્છા કરનાર મોક્ષનું સ્વરૂપ જાણતો નથી, કેમ કે પોતે ઈચ્છા પોતે જ બંધન છે. બંધન રાખીને મુક્ત કેવી રીતે થવાય? તેવી જ રીતે એને દ્રષ્ટાંત માની લીધું, દોષોને ગ્રહી રાખીને જ્ઞાન પ્રાપ્તિ જીવે ઈચ્છવી તે અશક્ય છે. તેવી રીતે દોષોને ગ્રહી રાખીને વગર યોગ્યતા એ જ્ઞાન પ્રાપ્તિ જીવી છે તો તે અશક્ય છે. અંતરાત્માના અવાજની ઉપરવટ જઈને જીવ દોષ કરે છે તે કેમ છૂટે? આમ તો રેઝિસ્ટન્સ પાવર છે, આત્મા તો અંદરથી કોન્શિયસ તો બાઇટ કરે, છતાં ઉપરવટ જઈને જીવ દોષ કરે છે, ઓવરટેક કરે છે, તે કેમ છૂટે? સમર્પણ કરીને, વિનય કરીને બીજા કરતા શ્રેષ્ઠ ગણાવવું હોય ત્યાં સુધી બેભાનપણું છે. આ ક્ષેત્રમાં આવીને હું બીજા કરતા વધારે સમર્પણ કરું છું, મારો વિનય, મારી સેવા બીજા કરતા વધારે છે, ત્યાં સુધી જીવને બેભાનપણું છે. એટલે શું કરવા નીકળ્યો છે ભૂલી જાય છે. આત્મકલ્યાણ કરવા આવ્યો છું, કયો કલ્યાણ કરવા આવ્યો છે, આ શું કરવું? નાનીનો માર્ગ તેથી હજી દૂર છે. નાનીનો માર્ગ તો દૂર છે. ધર્માત્મા રૂપ પરમાત્માની કૃપા વિના પોતાના દોષ દેખાય નહીં અને ત્યાં આત્મદર્શન કેમ થાય? ન થાય. કૃપા એટલે પાત્રતા જ હોય તો જ કૃપા થાય, એના પરથી કઈ સવાલ છે? પાત્રતા વિના દોષ દેખાય નહીં. પાત્રતા હોય, અપ્રસન્નતા નાનીની હોય, એ કૃપા છે, લીધી છે. મંત્ર જંતર ની વાત નથી. સમ્યક બોધ શ્રવણ થયા પછી, એટલે સાચું શ્રવણ સાંભળવા મળ્યા પછી પણ જીવે પોતામાં શું તપાસવું કે શું અવલોકન, આ દરેક ને લાગુ પડે એવું છે. આપણે સાંભળી તો લઈએ છીએ, સાંભળ્યા પછી હું તપાસવું શું અવલોકન, એના કેટલાક પોઈન્ટ લીધા છે. આઠ મુદ્દા છે. સુક્ષતામાં અપેક્ષા વૃત્તિ કેટલી રહે છે, અનુકૂળતામાં અપેક્ષા વૃત્તિ કેટલી રહે છે, ઠીકપણું કેવું લાગે છે? દર્દી મહિનો બાર ગામ ગયા હોય, ઘરે પહોંચી અને હાંસ થાય, હાંસ ઘરે આવ્યા, અપેક્ષા વૃત્તિ છે. આ મને સુક્ષતા છે, કેમ કે ત્યાં આને ઘરમાં બધું મારું ગોઠવેલું છે, મારી અનુકૂળતા પ્રમાણે બધું ગોઠવ્યું છે. અને બાર તો આપણને ફાવે ન ફાવે ચલાવી લેવો પડે એમ કે. બીજું તો શું છે, જે મારાપણાની હું જ ઘણી છે, ભલે કોઈ બહાર ગયા હોય, આપણા ઘર કરતા પણ સારી વ્યવસ્થા ને સગવડ હોય શકે, પણ એ મારા પણ નથી ને. જીવને મારાપણામાં મીઠાશ લાગે છે, મારું મારું છે, મારું સબ્જીઓ મારા, મારાપણોને પરિણતિ કરી લીધી છે, દ્રઢ કરી. એ જોવું જોઈએ સુક્ષતામાં અપેક્ષા વૃત્તિ કેટલી રહે છે તે સૂક્ષ્મપણે અવલોકીને ત્યાં ત્યાં ઉદાસીનતા અને મહાવૈરાગ્ય થવો ઘટે, કેમ કે એઠમાં જીવ રાજી થાય છે, એઠમાં રાજી થવાય છે. એ બધા પરમાણુ અનંતવાર ગ્રહણ થઈ ગયા છે. બીજું, અન્ય જીવના દોષ મુખ્ય ન કરવા, જેથી તિરસ્કાર વૃત્તિ થઈ આવે. પોતાના દોષ પ્રત્યે તિરસ્કાર કર્તવ્ય છે, થોડો પણ હોય. અન્ય જીવના દોષને મુખ્ય કરશો તો તિરસ્કાર વૃત્તિ થઈ આવશે. એટલું જ નહીં, એનો ગુણ નહીં દેખાય. કોઈ મુમુક્ષુ સર્વથા અવગુણી નથી હોતો, એમ કોઈ મુમુક્ષુ સર્વથા ગુણવાન નથી હોતો. એ તો ગુણ દોષના મિશ્રણ વાળો જ હોય છે. આમ તો કોઈ મનુષ્ય પણ એ ગુણ દોષના મિશ્રણનું જ પુતળું છે. દોષ દ્રષ્ટિવાળો દોષને મુખ્ય કરે છે, ગુણ દ્રષ્ટિવાળો. દોષની મુખ્યતા થતા ગુણ નહીં દેખાય. તારે જરૂર છે ગુણ ની, તારે દોષની જરૂર. દોષ ગ્રહણ શું કરવા કરે છે, જોઈ છે તારે? દોષ ગ્રહણ કરસ એનો અર્થ કે તારે એની ગુણ જોતા નથી અને દોષ આમ પૂછો તો ના પડે. ના ના, મારે ક્યાં દોષ ક્યાં જોઈએ છે, ધંધો દોષ ગ્રહણ કરવાનો છે એનો શું? કે છે કઈક ને હાલે છે, ક્યાંક કે છે પૂર્વમાં જવું છે ને હાલે છે પશ્ચિમ બાજુ. ત્રીજું સત્પુરુષના ચરણ શરણ અર્થે શુદ્ધ પ્રતિ રહે છે કે નહીં, અને રહે છે તો એની તીવ્રતા કેટલી છે કે બધું હળવાશમાં જાય છે.
સત્પુરુષ કે સમાગમ મેં રહેને સે શોધક વૃત્તિ કી કેલંબી કિસ પ્રકાર સે કી જાતી હૈ? ઇસમે ક્યા દેખના
અમલીકરણ કે લીએ લગન ભાવના મેં યે દો હો જાય તો ફિર અંતર્મુખતા કી ખોજ કરના તો વહાં સે મિલેગી કે અંતર્મુખતા કૈસે ઉસકો કહેતે હૈ અંતરાત્મ વૃત્તિ. ઇસ સંકેત કા બીજ વાલા આર્ટિકલ મેં તો સુન લિયા હૈ. માર્ગ ની અપ્રાપ્તિ ના કારણ થી પોતાને બેચેની કે ખેદ રહે છે કે નહીં મને માર્ગ જી નથી મળ્યો એનો મને ખેદ કેટલો છે, એના માટે હું બેચેન કેટલો છું, એટલે આકુલતા કેટલી થાય છે, તલપાપડ કેટલો થાય છે કે ચાલે છે થઈ જશે ક્યારેક એમ તો ક્યારે વારો આવે નહીં. આ તો અવલોકવાની વાત છે. સંસાર કેવી રીતે ખોટો ધાર્યો છે કુટુંબ પરિવાર સંપત્તિ આબરુ કીર્તિ મારા માટે જૂઠ છે કેમ કે હું એથી રહી જ છું બધાથી સહિત ક્યાં માં કેવી રીતે ખોટો થઈ રહ્યો છે. સપનું છે જાગે તો હું લાગે ખોટું હતું બધું એમ એક પછી એક પછી એક પછી પ્રસંગો જાય છે સપનાની જેમ પૂરા થાય છે. ખોટો થઈ રહ્યો છે કે સાચું થઈ રહ્યું છે તે છેલ્લી વખત ફોન કઢાવ્યા ત્યારે 17 દિવસ રોકાણ હતા. પછી અમે સ્ટેશન ઉપર અમે છોડવા ગયા સોનગઢના સ્ટેશન ઉપર સાંજની ટ્રેન હતી ત્યાંથી અજમેર થઈને જવાના હતા કલકત્તા. સ્ટેશન ઉપર એટલું બોલ્યા 17 દિન કા એક સ્વપ્ન પૂરા હુઆ સોનગઢ 17 દિવસ રોકાણ આવી પણ એક સ્વપ્ન હતું એમ કે હવે સ્વપ્ન પૂરા હો ગયા. ધ્રુવની પકડ એટલી બધી
એમની
એક એક પ્રસંગો ઉદય પ્રસંગો પૂરા થાય બધા જાણે સ્વપ્ન પૂરા થાય છે હું એમને મરી જાઉં છું. હું જાણનાર તત્વ એમને ઉભો રહ્યો છું. આ બધા એક પછી એક સ્વપ્નો પૂરા થાય છે. વજન જ નહીં ઉદય ઉપર સ્વપ્ન ઉપર વજન આવે એવી રીતે આ જીવે સ્વપ્ન શ્રવણથી સંસારને ખોટો ધાર્યો છે કેવી રીતે ખોટો ધાર્યો છે કે જે સાચો લાગે છે જોઉં જરા તપાસ કરો. તારા પરિણામો ની તપાસ. સંસારમાં કેટલી પ્રીતિ વર્તે છે જોઈજો, કેટલો વાલો લાગે છે. નિર્મળ છે જેવી મતિ એવી ગતિ. પાપડીમાં ઈયર ઈયર નીકળી ને બીજી ન્યા શું કરવા ઉત્પન્ન થયો? ત્યાં તો અંદર દાખલ થવાનો દરવાજો તો હતો જ નહીં ને, પેકે પેક હોય છે. તમે ખોલી ત્યારે ખબર પડી ગઈ અંદર. મૂંધિયાના શાકમાં પાપડી બહુ ભાવે, બહુ પાપડી ભાવે. હું મજાને આ શિયાળામાં સિઝનમાં પાપડી પૂણી આવે છે, શું એનું શાક થાય? થઈ ગયું ગયો ત્યાં. જ્યાં પ્રીતિ કરીશ ત્યાં તારી ગતિ થઈ જશે. ચોખા ભાવે વ્યર થઈશ, મગ ભાવે તો મગનું મટકું થાય, ચણા ભાવે તો ચણાનું, ઘઉં ભાવે તો ઘઉંનું ધનેડું. જેના ઉપર પ્રીતિ કરીએ છે ગતિ થઈ જશે. સંસારમાં કેટલી પ્રીતિ વર્તે છે, સારભૂત લાગે છે, કામનો લાગે છે, આ કામની આ ચીજ કામની આ ચીજ. છઠ્ઠું, આપણા દોષ દેખાડનાર પ્રત્યે અણગમો થઈ આવે છે કે હિત બુદ્ધિ એ ઉપકારી લાગે છે? દોષ ન દેખાડે ને, ના દોષ તો હોય ને દોષ દેખાડે એ તો ઉપકારી છે, પણ દોષ ન હોય ને દોષ નો આરોપણ કરે તોય ઉપકારી છે. એવો સુંદર માર્ગ છે. મર્યાદિત વાત લીધી છે, અહીં તો વાત તો ત્યાં સુધી વિચારવાની છે કે આપણો દોષ હોય અને દોષ દોખા દેખાડે એના જેવો તો જગતમાં કોઈ ઉપકારી નહીં. અણગમો થવાનો તો ક્લાસ જ ન હોવો જોઈએ, અથવા અણગમો થાય એનો ક્લાસ જ નથી આમાં. પણ દોષ ન હોય ને દોષ કે તોય ઉપકારી લાગવો જોઈએ. આપણા કપડા ધોવામાં સાબુ પાણી સોડાવી લઈને આવ્યા, કરી ખરો કે નહીં વગર બોલાવ્યા? કપડા તો મેલા થયા છે જીવના, એટલે કર્મ તો બાંધ્યું છે. ઉદય આવ્યો બાંધ્યું છે એનો ઉદય આવ્યો કે નથી બાંધ્યું એને? હવે લેવા આવ્યો છે, ધોવા આવ્યો છે, પાણી બાલદી એની, સોડા એના, હાબુ એનો, અને મહેનત એ ધોબી એ થઈને આવ્યો. અને કાંઈ ચાર્જ કરે નહીં તને, મને પૈસા દેવા પડે. હવે આટલા કપડાં ધોયા ને મારું આટલું બિલ થયું, આ તો મફતમાં ધોઈ દે, ભાઈ ઉપકારી ગણવો કે ન ગણવો? એવો સુંદર માર્ગ છે. કોઈના ઉપર રોષ તો સત થાય નહીં ને તમને, એવો સરસ માર્ગ છે. એવી લાગે કોઈના ઉપર રોષ તો થાય જ નહીં. ઉપકાર કરે છે પછી શું નજર બદલાઈ ગઈ તમારી? ઉલટ ભાઈ મેરે નહીં લગે, દ્રષ્ટિ બદલાઈ ગઈ, વાત તો નથી. સદગુરુ નું ચરણ ગ્રહણ થતા મારી તો દ્રષ્ટિ ઉલટી ગઈ, એટલે કે મારા ગુરુએ મને એવો બોધ આપ્યો કે લોકો જ્યાં દ્વેષ નું કારણ સમજે ત્યાં મને તો ગુણ નું કારણ સમજાય છે. ઉદય ભોગવતા આત્મકલ્યાણ થાય તો ધર્મ સાધન કરતા આત્મકલ્યાણ ન થાય પ્રશ્ન જ ક્યાં રહે છે? મહેનત તો એ કરે છે, પછાડવાની મહેનત કોણ કરે છે? એ કરે છે, આપણે જોયા કરો ને. બાવન અવધાન પેલા, 18 અવધાન કર્યા, પછી 52 કર્યા, પછી 100 કર્યા, કર્યા ત્યારે એમ થયું ઓહો 1000 કરવા આવ્યો તો આમાં થઈ ગયું કેવું છે. એટલી બધી સ્મૃતિ જોરદાર છે. એમાં 100 અવધાન કર્યા, 52 અવધાન કર્યા ત્યારે મુંબઈના મેયરની વચ્ચે કર્યા હતા. મુંબઈમાં મોટી સભા ભરાની પ્રસિદ્ધિ બહુ થઈ ગઈ. જ્ઞાન દશા નથી આવી 1919 તો કે મારી સ્મૃતિએ ખ્યાતિ ભોગવેલી એટલે પ્રસિદ્ધિ ચરક મીઠી લાગેલી. જાજી મીઠી નહીં લાગેલી, જો જાજી મીઠી લાગી હોત તો લોકોમાં પ્રસિદ્ધિ મળે એવી પ્રવૃત્તિ એમણે ચાલુ રાખવાને વધારી દીધી હોત. શક્તિ ઘણી હતી પણ જાગૃત હતા, એ છોડી દીધી પ્રવૃત્તિ, પણ છતાં ખ્યાતિ ભોગવી લીધેલી. તેથી મારી સ્મૃતિ દૂષિત થઈ હતી. શું લખ્યું? કેટલું ઝીણું ગાંત્યું છે. એમ આબરૂ કીર્તિ વધે અને સારું લાગે ત્યારે જીવના પરિણામ દૂષિત થાય છે એ નજર હોવી. એ નજર હોય તો પછી જયારે કીર્તિમાંથી અપકીર્તિ થાય ત્યારે એને એમ થાય કે આ ઉપકારી આવ્યો. કોણ આવ્યો?
ઉપકારી
ધોવી આવ્યો, કોઈ કપડા ધોવા આપી દેવા નીતિ છે. જ્ઞાની નીકળ્યો કે નિર્દોષ થવાની નીતિ આ છે. એટલે આપણા દોષ દેખાડનાર પ્રત્યે અણગમો થઈ આવે છે કે ઉપકારી લાગે છે, જોઈ જોતાના પરિણામમાં શું થાય છે, અસર શું થાય છે. જો દોષ દેખાડનાર પ્રત્યે અણગમો થાય એને હજી દોષથી છૂટવું નથી એ વાત નક્કી થાય છે. દોષથી છૂટવું નથી એ વાત નક્કી થઈ જાય છે.
દોષ દેખાડનારને પણ ઉપકારી કીધા છે, જે પુરુષ હિતના માર્ગે ચડાવે
બોધ મળ્યા પછી આત્માને તેનો કેટલો ગુણ થયો અર્થાત આત્મ જાગૃતિ કેટલી વર્તે છે આ તપાસી લે. સાંભળ્યું તો ખરું, હવે આ આત્માને જાગૃતિ કેટલી આવી આ તપાસ કરી. અથવા અંદર લાભ કેટલો છે, સાંભળ્યું તો ખરું પણ લાભ કેટલો છે. ગુણ એટલે લાભ, ગુણ નો અર્થ થાય છે. હા, વેપાર કરે ત્યારે કમાણી થઈ કે નહીં જોતો જાય કે ન જોતો જાય,
લખવા બેઠો ને ત્યાં ગણતરી શરૂ થઈ જાય, આ માલ આટલા મો છે. જયારે આવે ત્યારે આવે હાથમાં, લખતો હોય ત્યાં જ ગણતરી શરૂ થઈ જાય.
ત્યાં તો પહેલેથી ઉતાવળો થઈ જાય લાભ માટે. એટલો જીવ લાભથી આકર્ષિત છે, આસક્ત છે, એમ એમ બતાવે છે. લાભની આસક્તિ કેટલી છે અને પારમાર્થિક લાભમાં બેદરકાર લે કેમ ચાલે. જે પદાર્થોમાં પોતાપણું થાય છે ત્યાં મૂંઢતા થઈ છે તેમ લાગે છે. આ તપાસની મૂંઢતાનો અર્થ શું કે આ આત્મા પોતાને ભયંકર નુકસાન કરે છે એવું લાગે છે. ભયંકર નુકસાન કરતો હોવા છતાં એને ખબર પડતી નથી, એની મૂંઢતા છે. મતી મૂંઢાઈ ગઈ, ખબર પડતી મને કેટલું નુકસાન છે. એટલા મુદ્દાઓ તપાસવા જોઈએ અને વારંવાર તપાસવા જોઈએ. તો આત્માથી પણ કેળવાય. આજના પ્રવચન બહુ જ અચ્છા આયા થા જુદી જુદી રીતે મોક્ષની ભૂમિકામાં પ્રેક્ટિકલ થવાના મુદ્દાઓ છે પ્રેક્ટિસ કરવા માટે. બધા મુદ્દાઓ પ્રેક્ટિકલ સાઈડના છે. ખરેખર જીવન નું સરે તો એને ફાયદો ન થાય. જીવને પોતાને પોતાનું કલ્યાણ કરવું છે તો અકલ્યાણના પરિણામોને આધાર શું? અકલ્યાણ તો જીવને ત્યાં સુધી થતું હતું, પોતે આધાર દેતો હતો ત્યાં સુધી. પોતે તૈયાર થાય તો અજ્ઞાનને મિથ્યાત્વ કોના આધારે ટકશે? એને સ્વચ્છંદ પ્રતિબંધ મટાડવો છે અને સ્વચ્છંદ પ્રતિબંધ કોના આધારે રહેશે ને ટકશે? આધાર નથી. પૂર્વ સંસ્કાર થી થઈ જાય તો તે આધાર ન હોય ટકી શકે.
So stand the day. સનાતન દિગંબર જૈન જય.